દાદા, આંતરિક સ્થિતિમાં એટલે કે અંતર્વિજ્ઞાનમાં એ બોલવાનું કેવી રીતે બને છે અને બોલવાનું બંધ કેવી રીતે થાય છે? તો દાદાશ્રી કહે છે, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ છે આ બધા. સામાને જેટલું અપાવવાનું હોય ને એટલું નીકળે આપણને, મને ના આપવાનું હોય તો આપણે ત્યાં બંધ થઈ જાય. મેં એક ભાઈને કહ્યું હતું દાદરમાં, એ ભાઈ કહે છે, દાદાની રેવડી દાણે દાણ કરીશ એમ કહેતો હતો. એ આવ્યો ત્યારે મેં કહ્યું, બોલો ને કંઈક. ફરી કહ્યું, બોલો ને કંઈક. પછી તો એણે તો ચોખ્ખું કહી દીધું કે અહીં સુધી આવે છે પણ બોલાતું નથી. લે બોલ ને, આ બોલવાવાળા આવ્યા. અહીં સુધી આવે છે પણ બોલાતું નથી, મને ચોખ્ખું કહ્યું એટલે સમજી ગયો, અક્ષરે ના બોલાય, મારો હિસાબ ચૂકતે છે. પછી તારું ગજું જ શું છે? ચેપ્ટર નંબર 6 આવે છે. વાણીના સંયોગો પર અને પરાધીન. પરાધીન દાદા, આપ એવું કહો છો કે સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, તો એ સમજાવો. દાદાશ્રી કહે છે, સ્થૂળ સંયોગો એટલે તમને આ હરતા ફરતા હવા ભેગી થાય, ફલાણું ભેગું થાય, મામા ભેગા થાય, કાકા ભેગા થાય, સાપ ભેગો થયો, એ બધા સ્થૂળ સંયોગો. કોકે ગાળો આવડી આપી તે ભેગું થાય, એટલે આ બધા બહારના જ બધા સંયોગો ભેગા થાય, એ બધા સ્થૂળ સંયોગો. સૂક્ષ્મ સંયોગો એટલે મય, મનમાં જરા વિચાર આવે, આડા આવે, ઊંધા આવે, ખરાબ આવે, સારા આવે, અથવા એવા વિચાર આવે કે હમણે એક્સિડન્ટ થશે તો શું થશે, એ બધા સૂક્ષ્મ સંયોગો. મય મનમાં બધા આવ્યા જ કરે. અને વાણીના સંયોગો એટલે આપણે બોલ બોલ કરીએ છીએ કે પછી કોઈક બોલ્યા ને આપણે સાંભળીએ, એ બધા વાણીના સંયોગો. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય, તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં. અને આ વાક્ય કલ્પિત નથી, જે એક્ઝેક્ટ છે તે હું કહું છું, તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો, એક્ઝેક્ટ આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાઓ છો. પ્રશ્ન કરતા પૂછે, દાદા, સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે, તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાયસન્સ મળી જાય છે? અવળું લાયસન્સ મળી જાય છે દાદા, કે એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને. તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું તો પ્રતિક્રમણ કરી લેવું, અને સામો ગમે તે બોલે ત્યારે વાણી પર છે ને પરાધીન છે એનો સ્વીકાર કર્યો, એટલે તમારે સામાનું દુઃખ જ રહ્યું નહીં ને. હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. દાદા, ઘણી વખત ના બોલવું હોય છતાંય બોલી જવાય પછી પસ્તાવો થાય છે, તો દાદા કે વાણીથી જે કંઈ બોલાય છે તેના આપણે જ્ઞાતા દ્રષ્ટા, પણ જેને એ દુઃખ પહોંચાડે તેનું પ્રતિક્રમણ આપણે બોલનારા પાસે કરાવવું પડે. અમને તો કોઈ ગાળો ભાંડે તો અમે જાણીએ કે આ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પૂતગલને ગાળો ભાંડે છે. આત્માને તો જાણી શકે નહીં, આત્માને તો ઓળખી શકે પણ નહીં ને, એટલે અમે સ્વીકારીએ નહીં ને, અમને અડે નહીં, અમે વિતરાગ રહીએ, અમને એની પર રાગ દ્વેષ ના થાય. અમારા જ્ઞાનીના પ્રયોગ કેવા હોય કે હરેક ક્રિયાને અમે જોઈએ, તેથી હું આ વાણીને રેકર્ડ કહું છું ને, આ રેકર્ડ બોલી રહી છે તેને જોયા કરું છું કે શું રેકર્ડ વાગી રહી છે અને શું નહીં. અને જગતના લોકો તન્મયાકાર થાય છે, સંપૂર્ણ નિર્તન્મયાકાર રહે તેને કેવળ જ્ઞાન કહ્યું છે. જગતના લોકો જુએ છે તેવું જ્ઞાની પણ જુએ છે, પણ જગતના લોકોનું જોયેલું કામ નહીં લાગે, કારણ કે તેમનું બેઝમેન્ટ અહંકાર છે. હું ચંદુલાલ છું એ એનું બેઝમેન્ટ છે, અને આપણું બેઝમેન્ટ હું શુદ્ધ આત્મા છું છે. એટલે આપણું જોયેલું કેવળ જ્ઞાનના અંશમાં જાય છે. જેટલા અંશે આપણે જોયું, જેટલા અંશે આપણે આપણી જાતને છૂટી દેખી, વાણીને છૂટી જોઈ, આ ચંદુભાઈ શું કરે છે તે જોયું, તેટલા અંશે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. અમને કોઈ ગાળો આપે તો તે અમારા જ્ઞાનમાં જ હોય. આ રેકર્ડ શું બોલે છે તે મારા જ્ઞાનમાં જ હોય. રેકર્ડ ખોટું બોલી હોય તે મારા જ્ઞાનમાં જ હોય. અમારે તદ્દન જાગૃતિ રહ્યા કરે. સંપૂર્ણ જાગૃતિ એ કેવળ જ્ઞાન છે. વ્યવહારમાં લોકોને વ્યવહારિક જાગૃતિ રહે છે તે તો અહંકારના માર્યા રહે છે, પણ આ તો શુદ્ધાત્મા થયા પછીની જાગૃતિ કહેવાય. આ અંશ કેવળ જ્ઞાનની જાગૃતિ છે અને ત્યાંથી જ કલ્યાણકારી છે. અંદર મશીનરીને ઢીલી નહીં મૂકવાની, આપણે એની ઉપર દેખરેખ રાખવાની કે ક્યાં ક્યાં ઘસારો થાય છે, શું થાય છે, કોની જોડે વાણી કડક નીકળે છે. બોલ્યો તેનો વાંધો નથી, આપણે જોયા કરવાનું કે ઓહો ચંદુભાઈ કડક બોલે આજે તો. પણ દાદા જ્યાં સુધી ના બોલાય ત્યાં સુધી તો સારું ને. તો દાદા આગળની વાત કહે છે, શું કહે છે, બોલવું ના બોલવું એ આપણા હાથમાં રહ્યું નથી. હવે બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે કેવળ જ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળ જ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા, સારા વિચારો આવે તેને જોવા. ખરાબ ઉપર દ્વેષ નથી અને સારા ઉપર રાગ નથી. સારું ખોટું જોવાની આપણને જરૂર નથી, કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. જય સચ્ચિદાનંદ. હવે ચેપ્ટર 7 આવે છે. ચેપ્ટર 7, સચ્ચા જૂઠામાં વાણી વપરાય. દાદા મસ્કા મારવા એનું નામ સત્ય, ખોટી હા પુરાવી એનું નામ સત્ય ના કહેવાય. દાદા કહે છે મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી, આ તો પોતાની શોધખોળ છે. પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે. દાદા કોઈની સાથે મીઠાશથી બોલો તો એનો ફાયદો ખરો? હા, એને સુખ થાય. તો દાદા એ તો પછી ખબર પડે ત્યારે તો બહુ દુઃખ થઈ જતું હશે, કેમ કે કોઈ બહુ મીઠો બોલ્યો હોય, કોઈ બહુ મીઠો બોલો મીઠા બોલો હોય અને કોઈ સાચા બોલો હોય તો આપણે એમ કહીએ કે આ તો મીઠું બોલે છે પણ એના કરતાં તો ભલે પેલો ખરાબ બોલે છે પણ એ સારો માણસ છે. દાદાશ્રી હવે કહે છે સાચો બોલો કોને કહેવાય, સાચા બોલો કોને કહેવાય? એક ભાઈ એની મધર જોડે સાચું બોલ્યો, એકદમ સત્ય બોલ્યો, અને મધર શું કહે છે, તમે મારા બાપના, મધરને શું કહે છે, તમે મારા બાપના વહુ થાઓ કહે છે, એ સત્ય નથી. ત્યારે મધર શું કહ્યું, તારું મોઢું ફરી ના દેખાડીશ બા, હવે તું જા અહીંથી, મને તારા બાપની વહુ બોલું છું. એટલે સત્ય કેવું હોવું જોઈએ, પ્રિય લાગે એવું હોવું જોઈએ. એકલું પ્રિય લાગે એવું હોય તોય ના ચાલે, એને હિતકર હોવું જોઈએ એટલાથી એ ના ચાલે. હું સત્ય પ્રિય અને હિતકારી એ બોલું તોય હું વધારે બોલ બોલ કરું ને, તો તમે મને કહો કે હવે કાકા બંધ થઈ જાઓ, હવે મને જમવા ઉઠવા દો ને. એટલે તે મિત જોઈએ, મિત પ્રમાણ જોઈએ. આ કંઈ રેડિયો નથી કે બોલ બોલ કરે શું. એટલે આવું સત્ય પ્રિય હિતકર ને મિત ચાર ગુણાકાર થાય તો જ સત્ય કહેવાય, નહીં તો સત્ય એકલું નાગું બોલે તો એને અસત્ય કહેવાય. વાણી કેવી હોવી જોઈએ, હિત મિત પ્રિય અને સત્ય, આ ચાર ગુણાકારવાળી વાણી હોવી જોઈએ, અને બીજી બધી અસત્ય છે. વ્યવહાર વાણીમાં એ આ નિયમ લાગુ પડે છે. આમાં તો જ્ઞાનીનું જ કામ, ચારેય ગુણાકારવાળી વાણી એક જ્ઞાની પુરુષની પાસે જ હોય, સામાના હિત માટે જ હોય, સહેજ પણ પોતાના હિત માટે વાણી ના હોય. જ્ઞાનીને પોતાપણું હોય જ નહીં, અને જો પોતાપણું હોય તો તે જ્ઞાની ન હોય. આગળની વાત, સત્ય કોને કહેવાય છે? સત્ય કોને કહેવાય છે? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય, વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે, મોટામાં મોટો સિદ્ધાંત છે. આ રિયલ સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે. દાદા, માણસ જૂઠું શું કામ બોલે? દાદા શું કહે છે, મારી પાસે કોઈ જૂઠું નથી બોલતું. મારી પાસે તો એટલે સુધી બોલે છે કે દસ બાર વર્ષની ઉંમરની છોકરી હોય અને તે 50 વર્ષની ઉંમરની આજે થયેલી હોય, તે 50 વર્ષ સુધી મેં શું શું કર્યું 12 વર્ષથી, તે બધું મને ખુલ્લું લખી આપે છે. નહીં તો આ દુનિયામાં બન્યું નથી એવું, કોઈ સ્ત્રી પોતાનું ખુલ્લું કરે એવું બનેલું નહીં. એવી હજારો સ્ત્રીઓ મારી પાસે છે અને તે એમને પાપ ધોઈ આપું છું. દાદા, મનુષ્ય વિના કારણ જૂઠું બોલવા પ્રેરાય છે, આની પાછળ કયું કારણ કામ કરતું હશે? દાદા જવાબ આપે છે, ક્રોધ માન માયા લોભને લીધે કરે છે. કોઈ પણ વસ્તુ મેળવવી છે, કાં તો માન મેળવવું છે, લક્ષ્મી મેળવવી છે, કંઈ પણ જોઈએ છે, એટલા સારું જૂઠું બોલે છે. અગર તો ભય છે, ભયના માર્યો જૂઠું બોલે છે. અંદર છૂપો છૂપો ભય છે કે કોઈ મને શું કહેશે, એવું કંઈ પણ ભય હોય પછી ધીમે ધીમે જૂઠાની ટેવે પડી જાય, પછી ભય ના હોય તોય બોલી જાય. દાદા, આ સમાજમાં ઘણા લોકો જૂઠું બોલે છે અને ચોરી લબાડી બધું કરે છે ને બહુ સારી રીતે રહે છે, સાચું બોલે છે અને બધી તકલીફો આવે છે. તો હવે કઈ લાઈન પકડવી? જૂઠું બોલીને પોતાને થોડી શાંતિ રહે એવું કરવું કે પછી સાચું બોલવું? દાદાશ્રી શું કહે છે, એવું છે ને કે પહેલાં જૂઠું બોલ્યા હતા તેનું તો ફળ આવ્યું છે, અહીં ચાખો છો નિરાતે, પેલો થોડું સાચું બોલ્યો હતો તેનું ફળ એને આવ્યું, હવે અત્યારે જૂઠું બોલે છે તો એનું ફળ એને આવશે, તમે સાચું બોલશો તો એનું ફળ આવશે. આ તો ફળ ચાખે છે, ન્યાય છે, બિલકુલ ન્યાય છે. એક માણસને આજે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું અને એ પાસ થયો. હવે આપણે ના પાસ થયા. પાસ થનારો માણસ આજે રખડ રખડ કરતો હોય પણ પરીક્ષા આપતી વખતે કરેક્ટ આપી હોય, એટલે આ બધું જે આવે છે એ ફળ આવે છે. એ ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું એનું નામ પુરુષાર્થ. ફળને શાંતિપૂર્વક ભોગવી લેવું એનું નામ પુરુષાર્થ. દાદા, કેટલાક જૂઠું બોલે તો પણ સત્યમાં ખપી જાય છે અને કેટલાક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે, એ શું પઝલ કોયડો છે? દાદા કે એના પાપ અને પુણ્યના આધારે બને છે. એના પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે, અને જ્યારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો એ ચાલી જાય. તો દાદા, એને કંઈ નુકસાન નહીં? નુકસાન તો ખરું ને, પણ આવતા ભવનું, આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું અને આ જૂઠું બોલ્યા ને તેનું ફળ એને આવતા ભાવમાં મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું, બાકી આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે. દાદાને પૂછે છે, દાદા જાણી જોઈને ખોટું કરીએ ને પછી પ્રતિક્રમણ કરી લઈશું કહીએ તો તે ચાલે? ના, જાણી જોઈને ના કરવું, પણ ખોટું થઈ જાય તો પ્રતિક્રમણ કરી લેવાય. પણ દાદા, બીજાના ભલા ખાતર ખોટું બોલવું એ પાપ ગણાય? બીજાના ભલા ખાતર ખોટું બોલવું એ પાપ ગણાય? તો દાદા કહે છે, મૂળ તો ખોટું બોલવું એ જ પાપ ગણાય. તો બીજાના બધા ભલા ખાતર બોલીએ તો એક બાજુ પુણ્ય બંધાયું અને એક બાજુ પાપ બંધાયું, એટલે આમાં થોડું કે પાપ રહે છે. દાદા, જૂઠું બોલવાથી શું નુકસાન થતું હશે? દાદા પૂછે છે, દાદાને દાદા દાદા કહે છે દાદા પૂછે છે દાદા જ પૂછે છે જૂઠું બોલવાથી શું નુકસાન થતું છે? વિશ્વાસ ઉઠી જાય આપણા પરથી, ને વિશ્વાસ ઉઠી ગયો એટલે માણસની કિંમત ખલાસ. અને દાદા, જૂઠું પકડાઈ જાય ત્યારે શી દશા થાય? ત્યારે કંઈક આપણે કહેવું ને કે પકડાઈ ગયું અમારું, અને હું તો કહી દઉં કે ભાઈ હું પકડાઈ ગયો, વાંધો શું છે? પછી પેલો એ હસે ને આપણે હસીએ, એમાં પેલો સમજે કે આમાં કંઈ લેવા દેવાય નથી ને નુકસાન થાય એવું નથી. દાદા, અમારું જૂઠું ધારો કે તમે પકડી લીધું તો પછી તમને શું થાય? કશું ના થાય. ઘણા ફેરા જૂઠું હું પકડું, હું જાણું કે આવું જ હોય, એથી વધારે આપણે આશા કેમ કરીને રખાય? અનંત અવતારમાં જૂઠું જ બોલ્યા છે, સાચું બોલ્યા છે જ. ક્યારે આપણે પૂછીએ કે ક્યાં ગયા હતા, તો રસ્તામાં ફરવા ગયો હતો એમ કે, અને ગયો હોય સિનેમામાં, હા, પણ એ તો માફી માગી લેવાની. દાદા, પરમાર્થના કામ માટે થોડું જૂઠું બોલે તો તેનો દોષ લાગે? તો દાદા એનો જવાબ આપે છે કે પરમાર્થ એટલે આત્માને માટે જે કંઈ પણ કરવામાં આવે છે એનો દોષ લાગતો નથી, અને દેહ માટે જે કંઈ પણ કરવામાં આવે છે, ખોટું કરવામાં આવે તો દોષ લાગે, અને સારું કરવામાં આવે તો ગુણ લાગે છે. આત્મહેતુ હોય ને એના જે જે કાર્ય હોય તેમાં કોઈ દોષ નથી. સામાન્ય આપણા નિમિત્તે દુઃખ પડે તો એ દોષ લાગે. જૂઠું બોલીને આત્માનું કરતા હશો તો વાંધો નથી, અને સાચું બોલીને દેહનું હિત કરશો તો વાંધો છે. સાચું બોલીને ભૌતિકનું હિત કરશો તો એ વાંધો છે, પણ જૂઠું બોલીને આત્મા માટે કરશો ને તો હિતકારી છે. દાદા, કોઈનું સારું કામ કરવા માટે આપણે જૂઠું બોલીએ તો કોને દોષ લાગે, આવું કરી શકાય? તો દાદા શું કહે છે, જૂઠું બોલે તેને દોષ લાગે. તો દાદા, કોઈ જૂઠું બોલવાનું દબાણ કરે તો બીજા કોઈનું સારું થાય એટલે તમે જૂઠું બોલો, એમ કોઈ દબાણ કરે તો એમ કહેવું કે ભાઈ હું તમારા દબાણથી બોલીશ, હું તો પોપટ છું, આ તો તમારા દબાણથી પોપટ થઈને બોલીશ, બાકી હું નહીં બોલું. પછી પોપટ બોલે એવી રીતે બોલજો, તમે જાતે બોલી ના ઉઠશો, પોપટ થઈને બોલો. આપણે કહીએ આયા રામ તો પોપટ કહેશે આયા રામ, એવું બોલવું. દાદાશ્રી કહે છે આગળ કે મને જ્ઞાન નહીં થયેલું ને ત્યારે કોર્ટમાં એક ફેરો જવાનું થયું હતું, સાક્ષી આપવાની હતી. ત્યારે વકીલ કહે છે કે આ હું તમને કહું છું એવું તમારે બોલવાનું. મેં કહ્યું ના ભાઈ, હું જાણું છું એટલું બોલીશ, હું કંઈ તમારું કહેલું બોલવાનું નથી. ત્યારે એ કહે મને આ ક્યાં તમારામાં ઊભો રાખ્યો, હું ખોટો દેખાઉં, મારી આબરૂ જાય, આવા સાક્ષી મળે તો અમારો તો આખો કેસ ઉડી જાય. ત્યારે મેં કહ્યું આનો ઉપાય શું? ત્યારે વકીલ શું કહે છે, અમે કહીએ છીએ એટલું બોલવાનું. પછી મેં કહ્યું કાલે વિચાર કરીને કહીશ. પછી રાતે મહીથી જવાબ મળ્યો કે આપણે પોપટ થઈ જાઓ, વકીલના કહેવાથી કહું છું, એવો ભાવ રહેવો જોઈએ અને પછી બોલો. બાકી કોઈના માટે સારા કામ કરો તો બને ત્યાં સુધી જૂઠું બોલવાનું નહીં. કોઈના સારા માટે ચોરી ના કરવી, કોઈના સારા માટે હિંસા ના કરવી, બધી આપણી જ જોખમદારી છે. જૂઠું બોલવાની તમારી ઈચ્છા ખરી અંદરખાને? મોડી પણ ના દાદા, છતાં બોલાય છે એ હકીકત છે ને. તે જ્યારે જૂઠું બોલાય ને ત્યારે તમને ખબર પડે કે આ જૂઠું બોલાયું કે તરત દાદાની પાસે માફી માગવાની કે હે દાદા મારે જૂઠું નથી બોલવું, છતાં જૂઠું બોલાઈ જવાયું, મને માફ કરો, હવે ફરી જૂઠું નહીં બોલું, અને છતાં ફરી એવું થાય તો વાંધો નહીં રાખવાનો, માફી માગ માગ કર્યા કરવાની, એથી એના ગુના પછી ત્યાં નોંધ ના થાય. માફી માગી એટલે નોંધ ના થાય. દાદા, આપણે દરરોજ વાતો કરીએ કે આ ખોટું છે, નહોતું બોલવું, છતાં એ કેમ થઈ જાય છે, નથી કરવું છતાં કેમ થઈ જાય છે? તો દાદા શું કહે છે, દોઢ ડાપણ મહી ભરીને લાવેલા તેથી, દોઢડા પણ મહી ભરીને લાવેલા, તેથી અમે એક કોઈ દાડો કોઈને કશુંય કહ્યું નથી કે આવું ના કરવું જોઈએ. જો કહ્યું હોત તોય ચેતે તે ઘડીએ. દાદા, આપણે જૂઠું બોલ્યા હોય તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને? તો કે ચોક્કસ વળી, પણ જૂઠું બોલ્યા હોય ને તેના કરતાં જૂઠું બોલવાના ભાવ કરો છો તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મ ફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલવાનો આપણો નિશ્ચય, તે કર્મ બંધ કરે છે. આપને સમજમાં આવ્યું? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને? શું હેલ્પ કરશે? તો દાદા, જૂઠું બોલતા અટકવું જોઈએ? ના, જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ. અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાતાપ કરવો જોઈએ કે શું કરું, આવું જૂઠું ના બોલવું જોઈએ. પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે, હવે આજથી જૂઠું નહીં બોલવું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહાદુઃખદાય છે, અને જૂઠું બોલવું એ જ બંધન છે, એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો તો તમારા જૂઠું બોલવાના પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા ત્યાં સુધીના એના જે રિએક્શન પ્રતિક્રિયા છે એટલા બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. પછી તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે. તો તેનો પશ્ચાતાપ કરી લેજો. હવે પશ્ચાતાપ કરો તો પણ પાછું જે જુદું બોલ્યા તે કર્મફળનું ફળ તો આવશે અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘરેથી બહાર જઈને તમારી બદબોય કરશે કે શું આ ચંદુભાઈ ભણેલા માણસ આવું જૂઠું બોલ્યા, એમની આ લાયકાત છે? એટલે બદબોયનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાતાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, કોઝિસ જ બંધ કરી દેવામાં આવે, તો પછી કોઝિસનું ફળ અને તેનું પણ ફળ ના હોય. એટલે આપણે શું કહીએ છીએ કે જૂઠું બોલાઈ ગયું પણ એવું ના બોલવું જોઈએ, એવો તું વિરોધી છે ને? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. અને જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથી ને, તો તારી જવાબદારીનો એન્ડ એટલે કે અંત આવી જાય છે. પણ દાદા, જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે એ શું કરે? તો દાદા કે એ તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની પણ ટેવ પાડવી પડે. પણ પ્રતિક્રમણ કરે તો પછી જોખમદારી અમારી છે. એટલે અભિપ્રાય બદલો. જૂઠું બોલવું એ જીવનના અંત બરોબર છે. જીવનનો અંત લાવવો અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું ડિસાઇડ નક્કી કરવું પડે. અને પાછું સત્યનું પૂંછડું ના પકડશો. દાદાને પૂછે છે, દાદા બોલવામાં જન્મથી જ તકલીફ છે? તો દાદા શું કહે છે, જીભા જોડી ગયા અવતારે કરેલી ને, જ્યાં ને ત્યાં ગાળો દીધી ને તેની જીભ જતી રહે પાછી. પછી શું થાય, બોલવામાં કાંઈ બાકી રાખે છે? ઓછા કર્મ હશે તો ફૂટશે પછી, 5-7 વર્ષ પછી એવું કશું નહીં. ખોટી વાણી બોલવાથી તો આ જીભ જતી રહેલી છે ને, જીભનો જેટલો દુરુપયોગ કરો એટલી જીભ જતી રહે. દાદાને પૂછે છે, દાદા મારો સ્વભાવ, મારા વચન કડક છે એટલે કોઈને પણ ચોંટી જાય. મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું. કોઈને પણ ચોંટીને દુઃખ લાગી જાય છે, પણ મને એવું ના હોય કે હું એને દુઃખ લગાડવા બોલું છું. તો દાદા શું કહે છે એનો જવાબ? કહે છે, દાદા કહે છે, દુઃખ થાય એવું ના બોલવું જોઈએ. કોઈ જીવને દુઃખ થાય એવી વાણી બોલવી એ મોટો ગુનો છે. દાદા, એ વાણી આવી એવી હોવાનું કારણ શું? રોફ પાડવા હારું બીજા ઉપર રોફ પડી જાય ને એટલા સારું. દાદા, આપણે રોફ પાડવા માટે કડક બોલ્યા અને સામેવાળો માણસ સહન કરી લે છે. એ સહન કરે છે એ શેના આધારે સહન કરે છે? દાદા કહે છે, એક તો એને ગરજ હોય, ગરજવાળો સહન કરે. બીજું, કકડાટ ના કરવા સારું સહન કરે. ત્રીજું, આબરૂ ના જાય તેટલા સારું સહન કરી લે. કૂતરું ભસે પણ આપણે નથી ભસવું એવા ગમે તે રસ્તે ચલાવી લે, નભાવી લે લોકો. નેક્સ્ટ ચેપ્ટર આવે છે, ચેપ્ટર નંબર એઇટ. દુઃખદાયી વાણીના ખપે પ્રતિક્રમણો. ભગવાનને ત્યાં સત્ય અને અસત્ય બેઉ હોતું જ નથી. આ તો અહીં સમાજ વ્યવસ્થા છે. હિન્દુઓનું સત્ય, મુસ્લિમોનું સત્ય અસત્ય થાય, હિન્દુઓનું સત્ય મુસ્લિમોનું અસત્ય થાય, ને મુસલમાનોનું સત્ય તે હિન્દુઓનું અસત્ય થાય, હિન્દુઓને અસત્ય થાય. આ બધી સમાજ વ્યવસ્થા છે. ભગવાનને ત્યાં સાચું ખોટું કશું હોતું જ નથી. ભગવાન તો એટલું જ કહે છે કે કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવું, દુઃખ ના થવું જોઈએ આપણાથી. તમે ચંદુભાઈ હતા તે અહીંયા દુનિયામાં સાચા, બાકી ભગવાનને ત્યાં તો એ ચંદુભાઈએ નહીં. આ સત્ય ભગવાનને ત્યાં અસત્ય છે. સંસાર ચાલે, સંસાર અડે નહીં, નડે નહીં ને કામ થાય એવું છે. ફક્ત અમારી આજ્ઞાનું આરાધન કરવાનું છે. ચંદુભાઈ જૂઠું બોલે તે આપણે ત્યાં વાંધો નથી. જૂઠું બોલે તો સામાને નુકસાન થયું તે આપણે ચંદુભાઈને કહીએ પ્રતિક્રમણ કરી લો. જૂઠું બોલવાનો પ્રકૃતિક ગુણ છે એટલે બોલ્યા વગર રહે નહીં. જૂઠું બોલવાને માટે હું વાંધો ઉઠાવતો નથી. હું જૂઠું બોલ્યા પછી પ્રતિક્રમણ ના કરવાનો વાંધો ઉઠાવું છું. જૂઠું બોલીએ અને પ્રતિક્રમણના ભાવ થાય તે વખતે ધ્યાન જે વર્તે છે તે ધર્મ ધ્યાન હોય છે. લોક ધર્મ ધ્યાન શું છે એને ખોડે છે. જૂઠું બોલાય ત્યારે દાદા પાસે માફી માગવી અને ફરી જૂઠું બોલાય જ નહીં એવી શક્તિઓ માગવી. દાદા, ધારો કે જીભથી કહ્યું તો એને મારા તરફથી તો દુઃખ જ થઈ ગયું કહેવાય ને? હા, એ દુઃખ તો આપણી ઈચ્છા વિરુદ્ધનું થયું છે ને, માટે આપણે પ્રતિક્રમણ કરવું. આ જ એનો હિસાબ હશે તે ચૂકવાઈ ગયો. દાદા, આપણે કશું કહીએ તો એને મનમાં ખરાબ પણ બહુ લાગે ને? હા, એ તો બહુ ખરાબ લાગે. એ તો બધું ખરાબ લાગે, ખોટું થયું હોય તો ખોટું લાગે ને. હિસાબ ચૂકવવો પડે, તે તો ચૂકવવો જ પડે ને, એમાં છૂટકો જ નહીં ને. દાદા, અંકુશ નથી રહેતો એટલે વાણી દ્વારા નીકળી જાય છે. હા, એ તો નીકળી જાય, પણ નીકળી જાય તેની પર આપણે પ્રતિક્રમણ કરવાનું, બસ બીજું કશું નહીં. પશ્ચાતાપ કરી અને એવું ફરી નહીં કરવું એવું નક્કી કરવું જોઈએ. પછી નવરા પડીએ એટલે એના પ્રતિક્રમણ કર્યા જ કરવાના, એટલે બધું નરમ થઈ જાય. જે કઠણ ફાઇલ છે ને એટલી જ નરમ કરવાની છે. તે બે ચાર ફાઇલ કઠણ હોય, વધારે ના હોય ને. દાદા, આપણી ઈચ્છા ના હોય છતાં ક્લેશ થઈ જાય, વાણી ખરાબ નીકળે તો શું કરવું? એ છેલ્લા સ્ટેપ્સ પર છે. એ રસ્તો પૂરો થવા આવ્યો હોય ને ત્યારે આપણને ભાવ હોય નહીં છતાં ખોટું થાય, તો આપણે ત્યાં શું કરવાનું કે પશ્ચાતાપ લઈએ તો ભૂંસાઈ જાય. બસ ખોટું થાય તો આટલો જ ઉપાય, બીજો કોઈ ઉપાય નથી. તે જ્યારે એ કાર્ય પૂરું થવાનું આવ્યું ત્યારે મય ખરાબ કરવાનો ભાવ હોય નહીં ને કાર્ય ખરાબ થાય. નહીં તો એ કાર્ય હજુ અધૂરું હોય, આપણને ઊંધું કરવાનો ભાવે થાય અને ઊંધું કાર્ય થાય ખરું, બેવ થાય. દાદા, હેતુ સારો છે તો પછી પ્રતિક્રમણ કેમ કરવાનું? પ્રતિક્રમણ તો કરવું પડે, પેલાને દુઃખ થયું ને. અને વ્યવહારમાં લોકો કહેશે ને કે જો આ બાઈક એવી ધણીને દબડાવે છે, પછી પ્રતિક્રમણ કરવું પડે. જે આંખે દેખાય તેનું પ્રતિક્રમણ કરવાનું. અંદર હેતુ તમારો સોનાનો હોય પણ શું કામનો? એ ચાલે નહીં. હેતુ હેતુ સાવ સોનાનો હોય તોય અમારે પ્રતિક્રમણ કરવું પડે. ભૂલ થઈ કે પ્રતિક્રમણ કરવું પડે, એ બધાય મહાત્માઓની ઈચ્છા છે. હવે જગત કલ્યાણ કરવાની ભાવના છે. હેતુ સારો છે પણ તોય ના ચાલે. પ્રતિક્રમણ તો પહેલું કરવું પડે. કપડાં ઉપર ડાઘ ના પડે તો ધોઈ નાખો. કપડાં ઉપર ડાઘ પડે તો ધોઈ નાખો છો ને, એવા આ કપડાં ઉપરના ડાઘ છે. આ અમારી ટેપ રેકર્ડ વાગે તેમાં કોઈ ભૂલચૂક થાય તો અમારે તરત જ એનો પસ્તાવો લઈ લેવાનો, નહીં તો ના ચાલે. ટેપ રેકર્ડની પેઠ નીકળે એટલે અમારી વાણી માલિકી વગરની છે, તોય પણ અમને જવાબદારી આવે. લોકો તો કહે ને કે પણ સાહેબ ટેપ તો તમારી જ છે ને, એવું કહે કે ના કે કોઈ બીજાની ટેપ હતી, એટલે એ શબ્દો અમારે ધોવા પડે, ના બોલાય અવળા શબ્દો. પ્રતિક્રમણ એ છેલ્લામાં છેલ્લું સાયન્સ છે. એટલે આ તમારી જોડે મારાથી કડક બોલાઈ જવાયું હોય, તમને બહુ દુઃખ ના થયું હોય, છતાં મારે જાણી લેવું જોઈએ કે આ મારાથી કડક બોલાય જ નહીં. એટલે આ જ્ઞાનના આધારે આપણી ભૂલ માલમ પડે, એટલે મારે તમારા નામનું પ્રતિક્રમણ કરવું પડે. એટલે દાદા, વાણી બોલતી વખતે આપણને આપણા વ્યૂ પોઈન્ટથી કરેક્ટ લાગતું હોય, સામાન્યના વ્યૂ પોઈન્ટથી કરેક્ટ લાગતું ના હોય તો એ બધી વાણી સાવ ખોટી છે. સામાન્ય ફિટ થઈ એનું નામ કરેક્ટ વાણી. સામાન્ય ફિટ થાય એવી આપણી વાણી બોલવી જોઈએ. તો દાદા, આપણે સામાન્ય કંઈક કહીએ, આપણા મનમાં અંદર કશું હોય નહીં, ને છતાં આપણે એને કહીએ તો એને એમ લાગે છે કે આ બરાબર નથી કહેતા, ખોટું છે, તો એને અતિક્રમણ કહેવાય? દાદા શ્રી કહે છે એને દુઃખ થતું હોય તો આપણે પ્રતિક્રમણ કરી લેવું, આપણને શું એમાં મહેનત જવાની છે. કોઈકને દુઃખ આપીને આપણે સુખી થઈએ નહીં. દાદા, વ્યવહારમાં કોઈ ખોટું કરતો હોય તેને ટકોર કરવી પડે તો તે કરાય કે નહીં? તો કે વ્યવહારમાં ટકોર કરવી પડે, પણ એમાં અહંકાર સહિત થાય છે, માટે એનું પ્રતિક્રમણ કરવું. ટકોર ના કરીએ તો દાદા એ માથે ચડે, ટકોર તો કરવી પડે. દાદા, ટકોર ના કરીએ તો એ તો માથે ચડે, ટકોર તો કરવી પડે દાદા કહે છે, પણ એવું કહેતા આવડવું જોઈએ. શું કહેતા ના આવડે, વ્યવહાર ના આવડે, એટલે અહંકાર સહિત ટકોર થાય, એટલે પાછળથી એનું પ્રતિક્રમણ કરવું. તમે સામાન્ય ટકોર કરો એટલે સામાન્ય ખોટું તો લાગશે, પણ એનું પ્રતિક્રમણ કરશો એટલે 6 મહિને 12 મહિને વાણી એવી નીકળશે કે સામાન્ય મીઠી લાગે. દાદા, આપણે કેટલીક વખત સામાના હિત માટે એને ટોકવું પડે, અટકાવવા પડે, તો તે વખતે એને દુઃખ પહોંચે તો? હા, કહેવાનો અધિકાર છે, પણ કહેતા આવડવું જોઈએ. આ તો ભય આવે તો એને જોતા જ કહે કે તું આવ્યો છું, તું આવો છું ને તું તેવો છું, તે ત્યાં અતિક્રમણ થયું કહેવાય. સામાન્ય દુઃખ થાય એવું હોય તો આપણે કહેવું કે હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો. અતિક્રમણ કેમ કર્યું? ફરી આવું નહીં બોલું, અને આ બોલ્યા તેનો પશ્ચાતાપ કરું છું, એટલું જ પ્રતિક્રમણ કરવું પડે. પણ દાદા, એ ખોટું બોલતા હોય કે ખોટું કરતા હોય તોય આપણે બોલવું નહીં? સામો ખોટું બોલતો હોય કે કરતો હોય તોય આપણે બોલવું નહીં? તો કે બોલવાનું, એવું કહેવાય કે આમ ના થાય તો સારું, આવું ન થાય તો સારું, એવું આપણે એવું કહેવાઈશું. પણ આપણે એમના બોસ ઉપરી હોય એવી રીતે વાત કરીએ છીએ ને, તેથી ખોટું લાગે છે. ખરાબ શબ્દ હોય એને વિનયથી કહેવા જોઈએ. દાદા, ખરાબ શબ્દ બોલતા વિનય જળવાઈ શકે? એ જળવાઈ, એનું નામ જ વિજ્ઞાન કહેવાય. કારણ કે ડ્રામેટિક, નાટકી છે ને. હોય છે લક્ષ્મીચંદ અને કહે છે, હું ભર્તુહરિ રાજા છું, આ રાણીનો ધણી થાવ. પછી ભિક્ષા દેને મૈયા પિંગડા કહીને આંખમાંથી પાણી કાઢે છે. ત્યારે લ્યા, તું તો લક્ષ્મીચંદ છે ને, તું સાચું રડે છે? ત્યારે કહેશે, હું શું કરવા સાચું રડું, આ તો મારે અભિનય કરવો જ પડે, નહીં તો મારો પગાર કાપી લે. એવી રીતે અભિનય કરવાનો છે. જ્ઞાન મળ્યા પછી આ તો નાટક છે. પ્રશ્ન કરતા, દાદા, પ્રતિક્રમણ કરવાના હોય તે મનથી કરવા કે વાંચીને અથવા બોલીને? ના, મનથી જ કરીએ, બોલીને કરીએ. ગમે તેનાથી કે મારા એના પ્રત્યે જે દોષ થયો છે તેની માફી, ક્ષમા માગું છું, તે મનમાં બોલીએ તોય ચાલે. માનસિક એટેક થયો એટલે એના પ્રતિક્રમણ કરવાના. દાદા, એક ખરાબ પ્રસંગ આવ્યો હોય, સામેની વ્યક્તિ તમારા માટે ખરાબ બોલતી હોય કે કરતી હોય, તો એના રિએક્શનથી અંદર આપણને જે ગુસ્સો આવે છે એ જીભથી શબ્દો કાઢી નાખે છે, પણ મન અંદરથી કહે છે કે આ ખોટું છે, તો બોલે છે એના દોષ વધારે કે મનથી કરેલા તેના દોષ વધારે? દાદા જવાબ આપે છે, જીભથી કરે ને એ ઝઘડો અત્યારે ને અત્યારે હિસાબ આપીને જતો રહે છે, અને મનથી કરેલો ઝઘડો આગળ વધશે. જીભથી કરે ને તે તો આપણે સામાને કહ્યું એટલે આપી દે અને તરત એનું ફળ મળી જાય, અને મનથી કરે તો એનું ફળ, તો એ ફળ પાકશે, એ ત્યારે બીજ રોપ્યું એટલે કોઝિસ કહેવાય. એટલે કોઝિસ ના પડે એટલે એટલા માટે મનથી થઈ ગયું હોય તો મનથી પ્રતિક્રમણ કરવું. નેક્સ્ટ ચેપ્ટર આવે છે, જય સચ્ચિદાનંદ. વિગ્રહ પતિ પત્નીમાં, વાણી વ્યવહારમાં, પુસ્તિકા સંક્ષિપ્તનું આ ટેપ રૂપ છે, ટેપ રેકર્ડ છે. સર્વજ્ઞશ્રી કહે છે, મનુષ્ય થઈને પ્રાપ્ત સંસારમાં ડખો ના કરે તો સંસાર એવો સરળ ને સીધો ચાલ્યા કરે, પણ આ પ્રાપ્ત સંસારમાં ડખલ જ કર્યા કરે છે, જાગ્યો ત્યારથી જ ડખલ. અને બીબી જાગ્યા ત્યારથી ડખલ કર્યા કરે છે કે જરા આ બાબાને હિંચકો નાખતા પણ નથી ને, જો આ ક્યારનો રડ્યા કરે છે. ત્યારે પાછો ધણી કહેશે, તારા પેટમાં તો ત્યાં સુધી હું કંઈ હિંચકો નાખવા આવ્યો હતો? તારા પેટમાંથી બહાર નાખ્યો હતા, તારે રાખવાનું હોય શું? કહેશે, આ પાંસરી ના હોય ત્યારે શું કરે તે? પ્રશ્ન કરતા, ડખો નહીં કરો કહ્યું ને તમે, તો એ બધું જેમ છે તેમ પડી રહેવા દેવું જોઈએ? ઘરમાં બહુ માણસો હોય તોય? પડી રાખવું ના જોઈએ અને ડખોય ના કરવો જોઈએ, દાદા કહે છે. એવું કેવી રીતે થાય દાદા? વળી ડખો હોતો છે, ડખો તો અહંકારનું ગાંઠ પણ કહેવાય. દાદા, કંઈક કાર્ય હોય તો કહેવાય ખરું ઘરમાં કે આટલું કરજો એમ? દાદા શ્રી શું કહે છે, પણ કહેવા કહેવામાં ફેર હોય દાદા. ઇમોશન વગર કહેવાનું, ઇમોશનલ નહીં થઈ જવાનું ને કહેવાનું એમ? દાદા કહે છે, આમ વાણી કેવી મીઠી બોલે છે કે કહેતા પહેલાં જે સમજી જાય. દાદા, આ કડક વાણી, કર્કશ વાણી હોય એને શું કરીએ? દાદાશ્રી શું કહે છે, કર્કશ વાણી ત્યારે એ જ ડખો હોય ને, કર્કશ વાણી. એમાં શબ્દ ઉમેરવો પડે કે હું વિનંતી કરું છું આટલું કરજો, હું વિનંતી, એટલો શબ્દો ઉમેરીને કરે. દાદા, હવે આપણે એમ કહીએ કે એ
થાળી અહીંથી ઊંચક,
અને પછી આપણે ધીમા ધીમા કહીએ તું થાળી અહીંથી ઊંચક, એટલે એ જે બોલવાનું જે પ્રેશર છે એ ડખો ના કહેવાય. હવે પેલા ઉપર રોફ મારો તો ડખો કહેવાય. એટલે દાદા ધીમેથી બોલવાનું? ના, એ તો ધીમેથી બોલો તો ચાલે, અને એ તો ધીમેથી બોલે તોય ડખો કરી નાખે. એટલે તમારે કહેવાનું કે હું વિનંતી કરું છું તે આટલું કરજો ને, મય શબ્દ ઉમેરવો પડે. દાદા ઘણીવાર મોટી વઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું? તો દાદા શું કહે છે, ડાયો માણસ હોય ને તો લાખ રૂપિયા આપે તોય વઢવાડ ના કરે. ડાયો માણસ હોય ને તો લાખ રૂપિયા આપે તોય વઢવાડ ના કરે, ને આ તો વગર પૈસે વઢવાડ કરે તો એ અનાડી નહીં તો શું? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા 60 માઇલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું, અને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠા અનાડી ક્ષેત્ર છે. કેવા ધન્ય ભાગ્ય, આ તો અનંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે જો પોસરો રે તો. ઘરમાં સામો પૂછે સલાહ માગે તો જ જવાબ આપવો, વગર પૂછીએ સલાહ આપવા જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે આ પ્યાલા ક્યાં મૂકવાના છે, તો બઈ જવાબ આપે કે ફલાણી જગ્યાએ મૂકો, તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કે તને અક્કલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે, એટલે બઈ કે અક્કલ નથી ત્યારે તો મારે તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી તમે મૂકો, આનો ક્યારે પાર આવે. આ સંયોગોની અથડામણ છે ખાલી, બધી આ બધી સંયોગોની અથડામણ છે. પ્રશ્ન કરતા દાદા આ બધા પણ બધાની બુદ્ધિ થોડી સરખી હોય દાદા, વિચારો સરખા ના હોય, આપણે સારું કરીએ તોય કોઈ સમજે નહીં, એનું શું કરવાનું? તો દાદા શ્રી શું કહે છે, એવું કશું નથી, વિચાર સમજણ પડે છે બધાય, પણ બધા પોતાની જાતને એમ માને છે કે મારા વિચાર સાચા છે એવું, તેમ બધાના વિચાર ખોટા છે. વિચાર કરતા આવડતું નથી, ભાન જ નથી ત્યાં, માણસ તરીકે ભાન નથી બળ્યા. આ તો મનમાં બેઠા છે કે હું BA ને ગ્રેજ્યુએટ થયો, પણ માણસ તરીકે ભાન હોય તો ક્લેશ જ ના થાય. પોતે એડજસ્ટેબલ હોય બધે, આ બાણા ખખડે તોય ગમતું નથી આપણને, બાણું હવામાં ઠોકાઠોક થાય તો તમને ગમે ના, તો પછી માણસ વઢવાડ કરે તે કેમ ગમે? કૂતરા વળતા હોય તોય ના ગમે આપણને. આ તો કર્મના ઉદયથી ઝઘડા ચાલ્યા કરે, પણ જીભથી અવળું બોલવાનું બંધ કરો. વાત પેટમાં ને પેટમાં જ રાખો, ઘરમાં કે બહાર બોલવાનું બંધ કરો. ઘણી સ્ત્રીઓ કહે છે બે ધોલો મારો તો સારું, પણ આ તમે જે બોલો છો ને તે મારી છાતીએ ઘા વાગે છે. હવે લ્યો અડતું નથી ને કેવા ઘા વાગે છે. પોતે વોંકો મૂવો છે. હવે રસ્તામાં જરા છાપરા ઉપરથી એક આવડો પથ્થરનો ટુકડો પડે, લોહી નીકળે ત્યાં કેમ નથી કંઈ બોલતો? આ તો જાણી જોઈને એની ઉપર રોફ મારવો છે, એમ ધણીપણું બતાવવું છે, પછી ગેડપણમાં તમને સારું આપશે. પેલો કશુંક માગે તો આમ શું કરવા કચકચ કર્યા કરો છો, સોઈ પડી રહો ને આમ થા, એમ કહેશે. શું એ તમારું સારું આવ્યું? આ વાણી વ્યવહારમાં, વાણીના વ્યવહારમાં આ સંક્ષિપ્ત પુસ્તિકામાં પૂજ્ય શ્રી ડૉક્ટર નિરુબેન અમીનનું સંપાદકીય સવારે જાગ્યા ત્યાંથી સૂતા સુધી અવિરત વાણીનો વ્યવહાર દરેકને ચાલતો જ હોય છે. અરે ઊંઘમાં એ કેટલાક બબડતા હોય છે. વાણીનો વ્યવહાર બે રીતે પરિણમતો હોય છે, કડવો યા તો મીઠો. મીઠો તો હોંશે હોંશે ઉતરી જાય, પણ કડવો ગળે ના ઉતરે. કડવા મીઠા બંનેમાં સંભાવ રહે, બેઉ સરખી જ રીતે ઉતરી જાય એની સમજ જ્ઞાનીઓ આપતા જ રહેતા હોય છે. આ કાળને આધીન વ્યવહારમાં વાણી વિશે લગતા તમામ ફોડ પરમ પૂજ્ય દાદાશ્રીએ આપ્યા છે. એમને લાખો પ્રશ્ન પૂછ્યા છે, બધી જ જાતના, સ્થૂળતમથી લઈને સૂક્ષ્મતમ સુધીના, આડા અવળા સીધા વાંકા તમામ પ્રકારે પૂછાયા છે. છતાંય તે જ ક્ષણે સચોટ અને સંપૂર્ણ સમાધાનકારી જવાબો આપતા તેઓ શ્રીની વાણીના પ્રેમ, કરુણા અને સચ્ચાઈનો સંગમ છલકાતો દેખાય. તેઓ શ્રીની વાણીમાં પ્રેમ, કરુણા અને સચ્ચાઈનો સંગમ છલકાતો દેખાય. પરમ પૂજ્ય દાદાશ્રી કાયમ જે હોય તેને પ્રેમથી કહે, પૂછો પૂછો, તમારા તમામ ખુલાસાઓ મેળવીને કામ કાઢી લો. તમને ના સમજાય તો ફરી ફરી પૂછો. પૂર્ણ સમાધાન ના થાય ત્યાં સુધી અવિરત પૂછ્યા જ કરો, સંકોચ વિના. અને તમને ના સમજાય તેમાં તમારી ભૂલ નથી, સમજાવનારની અપરાધ છે અને કચાશ છે. અમારાથી બહુ ઝીણી વાત છે તમને ના સમજાય એમ કહીને તમારા પ્રશ્નને ના ઉડાડી દેવાયશું. એવું કરે તો કપટ કર્યું કહેવાય. પોતાની પાસે જવાબ ના હોય તે પછી સામાની સમજવાની કચાશને કરીને ઉડાડી દે. દાદાને સાંભળ્યા હોય, અગર તો તેમની વાણી વાંચી હોય, ઝીણવટથી તેને મન વચન કાયની એકતાવાળા કથણી સાથે વર્તમાનવાળા દરઅસલ જ્ઞાનીની ઇમેજ પડ્યા વગર ના રહે, તેને પછી બીજે બધે નકલી ઇમેજ પણ લાગ્યા વગર ના રહે. પ્રસ્તુત વાણી વ્યવહારમાં પુસ્તકમાં વાણીથી ઉત્પન્ન થતી અથડામણો અને એમાં કઈ રીતે સમાધાનકારી ઉકેલ લાવવા, તેમજ પોતાની કડું વાણી, આઘાતી વાણી હોય તો તેને કઈ સમજણે ફેરફાર કરવો, કોઈ પ્રત્યે એક નેગેટિવ શબ્દ બોલ્યા તો તેની પોતાની શી રિએક્શનમાં અસર આવશે, વાણીથી તરછોડ મારવી, વાણી જ એવી કઈ રીતે ફેરવવી કે તરછોડ રૂજાઈ જાય, વાણીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ સૈદ્ધાંતિક ફોડથી માંડીને દૈનિક વ્યવહાર જીવનમાં પતિ પત્ની વચ્ચે, મા બાપ છોકરા વચ્ચે, નોકર શેઠ વચ્ચે જે વાણી વપરાય છે તે કેવી સમ્યક પ્રકારે હોવી જોઈએ તેના પ્રેક્ટિકલ દાખલાઓ આપી સુંદર સમાધાન કરાવે છે. એ દાખલા જાણે આપણા જ જીવનનો અરીસો હોય એમ લાગે, હૃદય સોંસરવું ઉતરી મુક્ત કરાવે. યથાર્થ જ્ઞાનીને ઓળખવા અતિ અતિ મુશ્કેલ છે. હીરાને પારખવા ઝવેરીપણું જોઈએ તેમ દાદાને ઓળખવા પાક્કા મુમુક્ષુની દ્રષ્ટિ કેળવવી જરૂરી છે. આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી એ સ્યાદવાદ વાણી જ્ઞાનીની યુગો યુગો સુધી મોક્ષ માર્ગના પથને અજવાળતી રહેશે. આત્માર્થ સિવાય અન્ય કશા માટે નથી નીકળી એ સ્યાદવાદ વાણી જ્ઞાનીની યુગો યુગો સુધી મોક્ષ માર્ગના પથને અજવાળતી રહેશે. એવી તો જબરજસ્ત વચનબળવાળી આ નિશ્ચય વ્યવહાર બંનેને પ્રતિપાદિત કરતી વાણી વહી છે, જેનો વ્યવસ્થિત અભ્યાસ કરી સ્વરૂપની પ્રરૂપિત જરૂર થાય તેમ છે. એક જ કલાકમાં ડૉક્ટર નીરુબેન અમીનના જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આ વાણી નહીં, આ પુસ્તિકાના અનુક્રમિકા એના કોન્ટેન્ટ્સમાં અબાઉટ 12 ચેપ્ટર્સ છે. પહેલો દુઃખદાયી વાણીના સ્વરૂપો, બીજું વાણીથી તરછોડો ને અંતરાયો, ત્રીજું શબ્દોથી સર્જાતા અધ્યવસનો, ચોથું વિતાડતી વાણી વખતે સમાધાન, પાંચમું વાણી છે જ ટેપ રેકર્ડ, છઠ્ઠું વાણીના સંયોગ પર પરાધીન, સાતમું સચ્ચા જૂઠામાં વાણી વપરાઈ, આઠમું દુઃખદાયક વાણીના ખપે પ્રતિક્રમણો, નવમું વિગ્રહ પતિ પત્નીમાં, દસમું ઉછેરો છોડવા આમ બગીચામાં, આવા બધા, અગિયારમું મશ્કરીના જોખમો, બારમું મધુરી વાણીના આમ સેવો કારણો. હવે શરૂ થાય છે વાણી વ્યવહારમાં પહેલું ચેપ્ટર, દુઃખદાયી વાણીના સ્વરૂપો. પ્રશ્નકર્તા દાદાને પૂછે છે, દાદા આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય ને ઘડીકમાં તેમ બોલી જાય છે. દાદાશ્રી કહે છે, એવું છે ને, આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા 32 દાંત છે ને એમની જોડે રહે છે, રાત દાડો કામ કરે છે, પણ લડતી નથી ને ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે, પણ આપણે વાંકા છીએ, આપણે ઓર્ગેનાઇઝર વાંકા છીએ, ભૂલ આપણી છે. એટલે જીભ તો બહુ સારી છે, આ 32 દાંત વચરે છે, તો કોઈ દાડો એ કચરાય છે? એ કચરાય ક્યારે? કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય તો જરા કચરાય, અને આપણે જો વાંકા હોય તો ચિત્ત બીજામાં જાય, નહીં તો ચિત્ત બીજામાં ના જાય. ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઇઝરે આમ આડું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય. તો દાદાને પૂછે, દાદા મારી જીભ ઉપર કાબૂ થાય એવું કરો ને, કારણ કે હું વધારે બોલું છું. તો દાદાશ્રી શું કહે છે, તે હું બોલ બોલ જ કરું છું ને આખો દાડો. તમારા બોલવામાં કોઈ એવું વાક્ય નથી ને કે કોઈને દુઃખદાયી થઈ પડે એવું, ત્યાં સુધી બોલવાનું ખરાબ કહેવાય નહીં. પણ દાદા આ શબ્દોમાંથી બહુ ઝઘડા થાય છે. તો દાદાશ્રી કહે છે, શબ્દોથી તો આ જગત ઊભું થયું છે, જ્યારે શબ્દ બંધ થઈ જશે ત્યારે જગત બંધ થઈ જશે. બધી શબ્દની લડાઈઓ છે આ દુનિયામાં, જે થયેલી છે તે. શબ્દો મીઠા જોઈએ, અને શબ્દો મીઠા ના હોય તો બોલશો નહીં. અરે વડેલા હોય આપણી જોડે, તેની જોડે આપણે મીઠું બોલીએ ને તો બીજે દાડે એક થઈ જાય પાછા. સામો મોટી ઉંમરનો હોય તો એને કહેશે કે તમારામાં અક્કલ નથી. આમની અક્કલમાં આપવા નીકળ્યા એવું બોલાતું હશે, પછી ઝઘડા જ થાય ને. પણ એવું ના બોલવું જોઈએ. સામાને દુઃખ થાય એવું કે તમારામાં અક્કલ નથી. સામાન્ય માણસ તો અણસમજણના માર્યો આવું બોલીને જવાબદારી સ્વીકારે, પણ સમજવાળા હોય એ તો પોતે આવી જવાબદારી લે નહીં ને. પેલો અવળું બોલે પણ પોતે સવડું બોલે. સામો તો અણસમજણથી ગમે તે પૂછે, પણ પોતાથી અવળું ના બોલાય, જવાબદાર છે પોતે. સામાને તમે ના સમજો એવું કહેવું એ મોટામાં મોટું જ્ઞાનાવરણ કર્મ છે. તમે ના સમજો એવું ના કહેવાય, પણ તમને સમજણ પાડીશ એવું કહેવું. તમે ના સમજો કહે તો સામાના કાળજે ઘા વાગે. આપણે સુખમાં બેઠા હોય ને સહેજ કોક આવીને કહે કે તમારામાં અક્કલ નથી, એટલું બોલે કે થઈ ગયું, ખલાસ, હવે એ કંઈ પથરો માર્યો છે. શબ્દની જ અસર છે જગતમાં. છાતીએ ઘા વાગે તે 100 અવતાર સુધી ના જાય. છાતીએ ઘા લાગ્યા છે તેમ બોલ્યા છો કહેશે, અસર જ છે આ. જગત શબ્દની અસરથી જ ઊભું થયું છે. કેટલીક બહેનો મને કહે છે કે મારા ધણીએ મને કહ્યું તું તે મારી છાતીએ ઘા લાગ્યો છે, તે મને 25 વર્ષે ભૂલાતું નથી. ત્યારે વાણીથી કેવો પથરો માર્યો હશે, તે ઘા પછી રૂજાતા નથી. તે ઘા ના મારવા જોઈએ. આપણા લોકો લાકડીઓ મારે છે ઘરમાં? લાકડીઓ કે ધોલો નથી મારતા? નીચી નાતના હાથથી કે લાકડીથી મારા માર કરે, ઊંચી નાતમાં લાકડીથી મારે નહીં, ત્યારે વચન બાણ જ માર માર કરે. વચન બાણ. શબ્દ કોઈને બોલીએ અને એને ખરાબ લાગે તો એ શબ્દ અપશબ્દ કહેવાય. તે અમથા અમથા એ અપશબ્દ બોલતો હોય ને તો એ જોખમ, અને સારા શબ્દો અમથા અમથા બોલતા હોય ને તો એ હિતકારી છે. પણ ખોટા શબ્દો અપશબ્દો અમથા અમથા બોલતા હોય તે અહિતકારી. કારણ કે અપશબ્દ કોને કહેવાય? બીજાને કહીએ ને એને દુઃખ થાય એ બધાએ અપશબ્દ કહેવાય. બહાર તો પોલીસવાળાને કોઈ કહે નહીં, ઘરમાં જ કહે ને, પોલીસવાળાને અપશબ્દ બોલનારો મેં કોઈ જોયો નથી એવો બહાદુર. પોલીસવાળો તો આપણને પાઠ ભણાવે, ઘરમાં પાઠ કોણ ભણાવડાવે? આપણે નવો પાઠ તો ના શીખવો જોઈએ ને? આપણે નવો પાઠ તો શીખવો જોઈએ કે ના શીખવો જોઈએ? પ્રશ્ન કરતા પૂછે છે દાદાને, દાદા વેપારમાં સામો વેપારી જે હોય તે ન સમજે ને આપણાથી ક્રોધાવેશ થઈ જાય તો શું કરવું? તો દાદા શીખે છે, વેપારી જોડે તો જાણે કે વેપાર માટે છે, ત્યાં તો બોલવું પડે, ત્યાંય ના બોલવાની કળા છે, ત્યાંય ના બોલવાની કળા છે. ત્યાં ના બોલે તો બધું કામ થાય એવું છે, પણ એ કળા નથી જલ્દી આવડે તેવી. શું એ કળા બહુ ઊંચી છે, માટે ત્યાં લડજો ને. હવે ત્યાં જે ફાયદો થાય એ જોઈ લેવાનો, એ પછી જમે કરી લેવાનો. લડ્યા પછી જે ફાયદો થાય ને એ ચોપડે જમે કરી લેવાનો. બાકી ઘરમાં બિલકુલ વળવું નહીં. ઘરમાં પોતાના માણસ કહેવાય, ઘરમાં પોતાના માણસ કહેવાય. ના બોલવાની કળા એ તો બીજાને નથી આવડે એવી, બહુ અઘરી છે કળા. એ કળામાં તો શું કરવું પડે? એ તો સામો આવ્યો ને તે પહેલાં એના શુદ્ધાત્મા જોડે વાતચીત કરી લેવાની અને એને ઠંડુ પાડી દેવાનું, અને ત્યાર પછી આપણે બોલ્યા વગર રહેવાનું, એટલે આપણે બધું કામ પતી જાય. હું તમને ટૂંકમાં કહી દઉં છું, બાકી સૂક્ષ્મ કળા છે એ. આ કડક શબ્દ કહ્યો તેનું તો એનું ફળ કેટલાય વખત સુધી તમને એના સ્પંદનો વાગ્યા કરશે. એક પણ અપશબ્દ બોલવા આપણે મોઢે ના હોવો જોઈએ. એક પણ અપશબ્દ આપણા મોઢે ના હોવો જોઈએ. સુશબ્દ હોવો જોઈએ પણ અપશબ્દ ના હોવો જોઈએ. અને અવળો શબ્દ નીકળ્યો એટલે પોતાની મય ભાવહિંસા થઈ ગઈ, એ આત્મહિંસા ગણાય છે. હવે આ બધું લોકો ચૂકી જાય છે અને આખો દાડો કકડાટ જ માંડે છે. આ શબ્દો જે નીકળે છે ને એ શબ્દોમાં બે જાત. આ દુનિયામાં શબ્દ જે છે એની બે ક્વોલિટી. સારા શબ્દો શરીરને નિરોગી બનાવે અને ખરાબ શબ્દો શરીરને રોગિષ્ટ કરે. માટે શબ્દ પણ અવળો ના નીકળવો જોઈએ. એ નાલાયક, હવે એ શબ્દ, એ નાલાયક, હવે એ જે શબ્દ છે એ નુકસાનકારક નથી, પણ નાલાયક શબ્દ બહુ નુકસાનકારક છે. તમારામાં અક્કલ નથી એમ કહ્યું વાઇફને, એ શબ્દ સામાને દુઃખદાયી છે અને પોતાને રોગ ઊભો કરનાર છે. ત્યારે પેલી શું કહેશે, તમારામાં ક્યાં બરકત છે? તો બેવને રોગ ઊભા થાય. આ તો પેલી બરકત ખોડે છે ને પેલો આમની અક્કલ ખોડે છે. આની આ જ દશા બધી. માટે આપણી સ્ત્રીઓ જોડે કશું ના થાય અને સ્ત્રીઓએ પુરુષો જોડે વઢવાડ ના કરવી જોઈએ, કારણ કે બંધનવાળા છે. માટે નિવેડો લાવવો જોઈએ. એક બેનને તો મેં પૂછ્યું કે ધણી જોડે માથાફોડ વઢવાડ થાય છે કે કકડાટ થાય છે કે, ત્યારે એ કહે કે ના કોઈ દાડો નહીં. મેં કહ્યું વર્ષ દાડામાં કકડાટ જ નહીં, ત્યારે એ કહે કે ના. હું તો આ સાંભળીને અજાયબ થઈ ગયો કે હિન્દુસ્તાનમાં આવા ઘર છે. પણ એ બેન એવી હતી એટલે પછી મેં આગળ પૂછ્યું કે કંઈક તો થાય, ધણી છે એટલે કંઈક તો થયા વગર રહે નહીં. ત્યારે કહે કે ના કોક દાડો ટોણો મારે. ગધેડાને ડફણું મારવાનું ને આ સ્ત્રીને ટોણો મારવાનું. સ્ત્રીને ડફણું ના મારાય પણ ટોણો મારે. ટોણો તમે જોયેલો, ટોણો મારે. ત્યારે મેં કહ્યું એ ટોણો મારે તો તમે શું કરો? ત્યારે પેલા બેન કહે છે કે હું કહું કે તમે ને હું કર્મના ઉદયે આપણે ભેગા થયા, કર્મને ઉદયે લગ્ન કર્યું, તમારા કર્મ તમારે ભોગવવાના અને મારા કર્મ મારે ભોગવવાના. મેં કહ્યું, ધન્ય છે બેન તને. અમારા હિન્દુસ્તાનમાં આવી આર્ય સ્ત્રીઓ હજુ છે, એને સતી કહેવાય. આ બધા ભેગા શેને લીધે થયા? આપણને ના ગમતું હોય તો એ જોડે સાથી રહેવું પડે છે, એ કર્મ કરાવડાવે છે. ભાઈને ના ગમતી હોય તોય પણ ક્યાં જાય, પણ એને મનમાં સમજી જવું જોઈએ કે મારા કર્મના ઉદય છે એમ માનીને શાંતિ પકડવી જોઈએ. વાઇફનો દોષ ના કાઢવો જોઈએ. શું કરવાનું દોષ કાઢીને? દોષ કાઢીને કોઈ સુખી થયો? કોઈ સુખી થાય ખરું? અને મન બૂમ પાડે કે કેટલું બધું બોલી ગઈ, કેટલું બધું એ થઈ ગયું, ત્યારે કે સુઈ જાને એ હમણે રૂજાઈ જશે. કહીએ રૂજાઈ જાય તરત છે ને, તે ખભા થાપડી ખાબડી થાબડીએ એટલે સૂઈ જાય. દાદા આ વાણીનો અપવ્યય અને દુર્વ્યય સમજાવો ને. તો દાદાશ્રી શું કહે છે? અપવ્યય એટલે ઊંધી વાણી વાપરવી અને દુર્વ્યય એટલે વ્યય નહીં કરવા એવી જગ્યાએ વ્યય કરે છે, વગર કામનો ભસ ભસ કરે એ દુર્વ્યય કહેવાય. તમે જોયેલું વગર કામના ભસ ભસ કરે એવા હોય છે ને, એ દુર્વ્યય કહેવાય. જ્યાં જે વાણી હોવી જોઈએ ત્યાં બીજી જ વાણી બોલવી એને અપવ્યય કહેવાય. જે જ્યાં ફિટ થતું હોય તે જ્ઞાન નહીં બોલવાનું અને બીજી રીતે બોલવાનું તે અપવ્યય. જૂઠું બોલે પ્રપંચ કરે એ બધો વાણીનો અપવ્યય કહેવાય. વાણીના દુર્વ્યય અને અપવ્યયમાં બહુ ફેર છે. અપવ્યય એટલે બધી જ રીતે નાલાયક, બધી જ રીતે દુરુપયોગ કરે. વકીલો 2 રૂપિયા માટે જૂઠું બોલે છે કે હા હું આમને ઓળખું છું, તે અપવ્યય કહેવાય. આજ તો લોક તમારી ટીકા હોવ કરે, પોતે શું કરી રહ્યા છે તેનું ભાન નથી બિચારાને, એટલે એવું કર્યા કરે છે. દુઃખવાળો જ કોઈની ટીકા કરે, દુઃખવાળો કોકને સડી કરે, સુખીઓ માણસ કોઈની ટીકા કરે નહીં. આ એક આપ્તસૂત્ર છે સર્વજ્ઞશ્રીનું. આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે, આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. તો નિંદા અને ટીકામાં શું ફેર? ટીકા એટલે શું? કે એના પ્રત્યક્ષ દેખાતા દોષો તે ઓપન કરવા, એનું નામ ટીકા કહેવાય. અને નિંદા એટલે દેખાતા ના દેખાતા બધું ગાગા કર્યા કરે, એનું અવળું જ બોલ કરવું, એનું નામ નિંદા. ફરી એક આપ્તસૂત્ર આવે છે. કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં કેવળ જ્ઞાનને બાધક છે. અરે આત્મજ્ઞાનને બાધક છે, સંકિતને બાધક છે. પ્રશ્ન કરતા પૂછે છે દાદાને, દાદા કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય? કોઈની નિંદા કરીએ એ શેમાં આવી જાય? તો કે દાદા કહે છે, નિંદા એ વિરાધનામાં ગણાય, પણ પ્રતિક્રમણ કરીએ તો જતું રહે, એ અવણવાદ જેવું છે. તેથી તો આપણે કહીએ છીએ કે કોઈની નિંદા ના કરીશ, તોય લોકો પાછળથી નિંદા કરે છે. એટલે કોઈની નિંદામાં ના પડવું. કમાણી ના કરાય, કીર્તન ના કરાય તો વાંધો નથી, પણ નિંદામાં ના પડશો. હું કહું છું કે નિંદા કરવામાં આપણને શું ફાયદો? એમાં તો બહુ નુકસાન છે, જબરજસ્ત નુકસાન છે. જો કદી આ જગતમાં હોય, જબરજસ્ત નુકસાન જો કદી આ જગતમાં હોય તો નિંદા કરવામાં છે. કોઈ માણસની નિંદા ના કરાય, અરે સહેજ પણ વાતચીત પણ ના કરાય, એમાંથી ભયંકર દોષ બેસી જાય. એમાંય અહીં સત્સંગમાં પરમહંસની સભામાં તો કોઈની સહેજ પણ અવળી વાતચીત ના કરાય. એક જરીક અવળી કલ્પનાથી જ્ઞાન ઉપર કેવું મોટું આવરણ આવી જાય છે. તો પછી આ મહાત્માઓની ટીકા નિંદા કરે તો કેવું ભારે આવરણ આવે. સત્સંગમાં તો દૂધ સાકરમાં ભળી જાય તેમ ભળી જવું જોઈએ. આ બુદ્ધિ જ મય ડખો કરે. અમે બધાનું જાણીએ, બધું જ જાણીએ, છતાંય કોઈનું એક અક્ષરે ના બોલીએ. એક અક્ષરે ઊંધું બોલવાથી જ્ઞાન ઉપર મોટું આવરણ આવી જાય. પ્રશ્ન કરતાં પૂછે છે, દાદા જે આવરણ શબ્દ છે ને એનો એક્ઝેક્ટ મિનિંગ શું છે? દાદાશ્રી કહે છે, કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચિતરવું, પણ ઊંધું ચિતરવું તે અવણવાદ. કોઈ પણ રસ્તે, સોરી, પ્રશ્ન કરતાં પૂછે છે દાદાને, દાદા જે અવણવાદ શબ્દ છે ને તેનો એક્ઝેક્ટ મિનિંગ શું છે? તો દાદા શું કહે છે, કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચિતરવું, પણ ઊંધું ચિતરવું તે અવણવાદ. જેમ છે એમે નહીં અને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચિતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ તો અવણવાદ ના કહેવાય, પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવણવાદ કહેવાય. અવણવાદ એટલે કોઈ માણસની બહાર આબરૂ સારી હોય, મોભો કીર્તિ હોય, તે એને આપણે ઊંધું બોલીને તોડી નાખવું, એને અવણવાદ કહેવાય. આ અવણવાદ તો નિંદાથી એ ભારે ખરાબ વસ્તુ છે. અવણવાદ એટલે એના માટે ગાઢ નિંદાઓ કરવી. આ લોકો નિંદા કેવી કરે છે? સાદી નિંદા કરે છે, પણ ગાઢ નિંદા કરવી એ અવણવાદ કહેવાય. પ્રશ્ન કરતા પૂછે છે દાદાને, નવમી કલમમાંથી એક કલમ પ્રશ્ન કરતા પૂછે છે, હે દાદા ભગવાન, મને કોઈ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવણવાદ અપરાધ અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. તો દાદાશ્રી એના વિશે વધારે વાત કહે છે, એના વિશે વધારે ફોડ પાડે છે કે આપણા કોઈ સગાવાલા મરી ગયા હોય અને તેની લોકો નિંદા કરતા હોય તો આપણે વચ્ચે નહીં ભળવું, વચ્ચે ભળ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને આપણા લોક તો છોડતા નથી, એવું કરે કે ના કરે લોકો? તેવું ના હોવું જોઈએ. આપણે એવું કહેવા માગીએ છીએ શું કે જોખમ છે, એમાં બહુ મોટું જોખમ છે. અત્યારે રાવણનું અવળું ના બોલાય, કારણ કે હજુ એ દેહધારી છે એટલે એને ફોન પહોંચી જાય છે. રાવણ આવો હતો ને તેવો હતો બોલે તો તેને પહોંચી જાય છે. તે વખતે પહેલાંના ઓપિનિયનથી આ બોલાઈ જવાય, તે આ કલમ બોલતા જાઓ તો પેલી વાત બોલાય તો દોષ ના બેસે. એક શબ્દ કડવો ના બોલાય. કડવા બોલવાથી તો બધા બહુ તોફાન જાગ્યા છે. એક જ શબ્દ, આંધળાનો આંધળો, આ શબ્દે તો આખું મહાભારત ઊભું થયું. બીજું તો કોઈ ખાસ કારણ નહોતું, આ જ મુખ્ય કારણ. દ્રૌપદીએ કહ્યું છે ને, હતું ને, દ્રૌપદીએ કહ્યું હતું ને, ટકોર મારી હતી ને, હવે એનું ફળ એ દ્રૌપદીને મળ્યું. હંમેશા એક શબ્દ કડવો બોલેલો ફળ મળ્યા વગર રહે કે? દાદા, વાણીમાંથી કઠોરતા કેવી રીતે જાય? દાદા શીખે છે, એ તો આપણે વાણીને વાળીએ એટલે જેવી વાળીએ એવી વળી જાય પછી. પણ અત્યાર સુધી કઠોર આપણે કરી હતી લોકોને બેવડાવવા માટે ને ફફડાવવા માટે. સામો કઠોર બોલે તો આપણે મૃદુ બોલવું જોઈએ, કારણ કે આપણે છૂટવું છે. હે દાદા કંઠે બિરાજો, એવું કહ્યું એટલે વાણી સુધરી જાય. અહીં ગળે દાદાનું દીધિધ્યાસન કરીએ તોય વાણી છૂટી જાય. દાદા, તંતીલી ભાષા એટલે શું? તો દાદા શીખે છે, રાત્રે તમારે વાઇફ જોડે ભાંજગડ થઈ હોય ને, તે સવારમાં ચા મૂકતી વખતે આમ ટકોરો માળકે ઠપ કરતો, પ્યાલો આમ કરીને મૂકે, એટલે આપણે સમજી ગયા હોય કે ઓહો, રાત્રે બન્યું તે હજુ ભૂલ્યા નથી. એ તાતો, એને તાતો કહ્યો. હમણે કોક આવે કહેશે કે બધા અક્કલ વગરના અહીં બેસી રહ્યા છો, ઉઠો ને ચાલો જમવા, ત્યારે પેલા કહેશે, અલ્યા જમી રહ્યા અમે, હવે અમે તો અહીં, હવે આ તે અહીં જમાડ્યા તે ઓછું છે, આ તમે આ તો અમને જમાડ્યા તે ઓછું છે, એટલે એને દુઃસ્વર કહેવાય. દુઃસ્વર કેટલાક ખીચડી ખવડાવે તે એવું મીઠું બોલે કે ભાઈ જરા જમવા પધારો ને, તે આપણને ખીચડી એવી સુંદર લાગે, ભલે ને ખીચડી એકલી હોય પણ એ સુસ્વર કહેવાય. એક ભાઈ મને પૂછે છે કે તમારા જેવી મીઠી વાણી ક્યારે થશે દાદા? ત્યારે મેં કહ્યું કે આ નેગેટિવ શબ્દો બધા જે છે તમારા, એ બોલવાના બંધ થશે ત્યારે, કારણ કે દરેક શબ્દ એના ગુણ અને પર્યાય સહિત હોય છે. હંમેશા પોઝિટિવ બોલો. મય આત્મા છે, આત્માની હાજરી છે, માટે પોઝિટિવ બોલો. પોઝિટિવમાં નેગેટિવ ના બોલાય. પોઝિટિવ થયું એમાં ને નેગેટિવ બોલીએ એ ગુનો છે, અને પોઝિટિવમાં નેગેટિવ બોલે છે એટલે આ બધી મુશ્કેલી ઊભી થાય છે. કાંઈ જ બગડ્યું નથી એમ બોલતાની સાથે મય કેટલોય ફેરફાર થઈ જાય, માટે પોઝિટિવ બોલો. મન છે તે વર્ષોના વર્ષ ગયા પણ સહેજેય નેગેટિવ થયું નથી. મારે દાદા કહે છે સહેજેય કોઈ પણ સંજોગોમાં નેગેટિવ થયું નથી. આ મન જો પોઝિટિવ થઈ જાય ને લોકોને, તો ભગવાન જ થઈ જાય. એટલે લોકોને શું કહું છું કે આ નેગેટિવપણું છોડતા જાઓ, સંભાવે નિકાલ કરીને. પોઝિટિવ તો એની મેળે રહેશે પછી. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ નહીં ને નેગેટિવ એ નહીં. વ્યવહારમાં પોઝિટિવ અને નિશ્ચયમાં પોઝિટિવ એ નહીં ને નેગેટિવ એ નહીં. જય સચ્ચિદાનંદ. ચેપ્ટર 2 હવે શરૂ થાય છે. ચેપ્ટર 2, વાણીની તરછોડો અને અંતરાયો, વાણી વ્યવહારમાં. પ્રશ્ન કરતા પૂછે છે દાદા, કેટલાક ઘર એવા હોય છે કે જ્યાં વાણીથી બોલાચાલી થયા કરે અને મન અને હૃદય સાફ હોય છે. દાદા શીખે છે, હવે વાણીથી ક્લેશ થતો હોય પણ સામાન્ય હૃદય ઉપર અસર થાય, બાકી જો ઉપલક રહેતું હોય તો વાંધો નથી. બાકી એવું છે ને કે બોલનાર તો હૃદયથી અને મનથી ચોખ્ખો હોય એ જ બોલી શકે, પણ સાંભળનાર તો એને પથરો વાગે એવું લાગે એટલે ક્લેશ થાય જ. જ્યાં બોલ કંઈ પણ ખરાબ છે ને, વિચિત્ર બોલ છે ને, ત્યાં ક્લેશ થાય. બોલ એ તો લક્ષ્મી છે, તેને તો ગણી ગણીને આપવા જોઈએ. લક્ષ્મી કોઈ ગણ્યા વગર આપે છે? આ બોલ એક એવી વસ્તુ છે કે એ જો સચવાઈ ગયો તો બધા જ મહાવ્રત આવી જાય. કોઈને સહેજે તરછોડ ના વાગે ને એવું આપણું જીવન હોવું જોઈએ. તમે તરછોડને ઓળખો છો કે નથી ઓળખતા? બહુ ઓળખો? સારી રીતે? કોકને વાગી જાય ખરી? દાદા મહીથી સૂક્ષ્મ રીતે વાગી જાય છે. તો દાદા કે તે સૂક્ષ્મ વાગે તેનો વાંધો નથી, સૂક્ષ્મ વાગે તે તો આપણને નુકસાન કરતા છે. જોકે સામાને વિરોધ કરતા તો છે જ, કારણ કે સામો એકતા નહીં અનુભવે, સામો એકતા નહીં અનુભવે. તો દાદા ધારો કે સ્થૂળ તરછોડ વાગી ગઈ હોય તોય પ્રતિક્રમણ તરત જ થઈ જાય છે દાદા? તો દાદા શું કહે છે, હા તરછોડ વાગી ગયા પછી પ્રતિક્રમણ કરવાના, અને બીજું ફરી પાછા એની જોડે સારું બોલી અને ફેરવી નાખવાનું. અમને પાછલા અવતારોનું મય દેખાય છે ત્યારે અજાયબી લાગે છે કે ઓહો હો, તરછોડનું કેટલું બધું નુકસાન છે. તેથી મજૂરોને તરછોડ ના વાગે એવી રીતે વર્તીએ. છેવટે સાપ થઈને કરડે, તરછોડ બદલો લીધા વગર રહે નહીં. તો દાદા શું ઉપાય કરવો કે જેથી તરછોડના પરિણામ ભોગવાનો વારો ના આવે? તો દાદા કહે છે, એના માટે તો બીજો કોઈ ઉપાય નથી, એક પ્રતિક્રમણ કર કરવા, જ્યાં સુધી સામાનું મન પાછું ના ફરે ત્યાં સુધી કરવા, અને પ્રત્યક્ષ ભેગા થાય તો ફરી પાછું મીઠું બોલીને ક્ષમા માગવી કે ભાઈ મારી તો બહુ ભૂલ થઈ, હું તો મૂરખ છું, અક્કલ વગરનો છું. એટલે સામાવાળાના ઘા રૂજાતા જાય. આપણે આપણી જાતને વગાવીએ એટલે સામાને સારું લાગે ત્યારે એના ઘા રૂજાય. તો દાદા પગે પડીને માફી માગી લેવાની? તો કે ના, પગે પડીએ તો ગુનો થાય એવું નહીં, બીજી વાણીથી ફેરવો. વાણીથી વાગ્યું હોય ને તે વાણીથી ફેરવો. પગે પડવાથી તો એના મનમાં પાછું તે ઘડીએ અવળો ફરેલો માણસ અવળું માને. તો દાદા, મને બહુ જાતના લોકો મળે પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો. દાદા કહે છે, મને તો બહુ જાતના લોકો મળે પણ તે હું એમની જોડે એકતા નથી તૂટવા દેતો. એકતા તૂટે તો પછી એની શક્તિ ના રહે. જ્યાં સુધી મારી એકતા છે ત્યાં સુધી એની શક્તિ છે, એટલે સાચવવું પડે. આપણે જે પ્રયોગશાળામાં બેઠા છીએ ત્યાં પ્રયોગો બધું જોવું પડે ને. દાદાને પૂછે છે, દાદા આ અંતરાયો કેવી રીતે પડે છે? તો દાદા કે, આ ભાઈ નાસ્તો આપતા હોય તો તમે કહો કે હવે રહેવા દો ને, નકામું બગડશે, તે અંતરાય પાડ્યો કહેવાય. કોઈ દાન આપતો હોય ત્યાં તમે કહો કે આને ક્યાં આપો છો, આ તો મારી ખાવા છે, તો તમે દાનનો અંતરાય પાડ્યો. પછી પેલો આપે કે ના આપે એ જુદી વસ્તુ રહી, પણ તમે અંતરાય પાડ્યો. પછી તમને કોઈ દુઃખમાંય દાતા ન મળે. તમે જે ઓફિસમાં નોકરી કરતા હો ત્યાં તમારા આસિસ્ટન્ટને અક્કલ વગરનો તમે કહો, તો એ તમારી અક્કલ ઉપર અંતરાય પડ્યો. બોલો, હવે આ અંતરાયથી ફસાઈ ફસાઈને આ મનુષ્ય જન્મ એળે ખોઈ નાખ્યો છે. તમને રાઈટ જ નથી સામાન્ય અક્કલ વગરનો કહેવાનો. તમે આવું બોલો એટલે સામો પણ અવળું બોલે, તે એને અંતરાય પડે. બોલો, હવે આ અંતરાયમાં જગત શી રીતે અટકે? કોઈને તમે નાલાયક કહો તો તમારી લાયકાત ઉપર અંતરાય પડે છે. તમે આના તરત જ પ્રતિક્રમણ કરો તો અંતરાય પડતા પહેલાં ધોવાઈ જાય. તો દાદા, વાણીથી અંતરાય ના પાડ્યા હોય પણ મનથી અંતરાય પાડ્યા હોય તો શું કરવું? તો કે દાદા, કે મનમાં પાડેલા અંતરાય વધારે અસર કરે, એ તો બીજે અવતારે અસર કરે છે. અને આ વાણીનું બોલેલું આ અવતારે અસર કરે. દાદાને પૂછે છે, દાદા જ્ઞાનાંતરાય દર્શનાંતરાય શેનાથી પડે છે? તો દાદા શીખે છે, ધર્મમાં આડું અવળું બોલે, તમે કંઈ નથી સમજતા અને હું જ સમજું છું, એનાથી જ્ઞાનાંતરાય ને દર્શનાંતરાય પડે. અગર તો કોઈ આત્મજ્ઞાન પામતો હોય તો તેમાં આડખીલી થાય તો તેને જ્ઞાનનો અંતરાય પડે. કોઈ કહે કે જ્ઞાની પુરુષ આવ્યા છે ચાલો આવવું હોય, તો ત્યારે તમે કહો કે હવે એવા તો જ્ઞાની પુરુષ ઘણાય જોયા છે, તો આ અંતરાય પડ્યો. હવે મનુષ્ય છે એટલે ભાષા બોલ્યા વગર તો રહે જ નહીં ને. તમારાથી ના જવાય તેમ હોય એટલે તમને મનમાં ભાવ થાય કે જ્ઞાની પુરુષ આવ્યા છે પણ મારાથી જવાતું નથી, તો અંતરાય તૂટે. અંતરાય પાડનારો પોતે અણસમજણથી અંતરાય પાડે છે તેની તેને ખબર નથી. કેટલા બધા અંતરાય પાડ્યા છે જીવે. આ જ્ઞાની પુરુષ છે, હાથમાં મોક્ષ આપે છે, ચિંતા રહિત સ્થિતિ બનાવે છે, તો પણ અંતરાય કેટલા બધા છે કે એને વસ્તુની પ્રાપ્તિ જ ના થાય. કેટલાક કહે છે કે આવું અક્રમ જ્ઞાન તે વળી હોતું હશે, કલાકમાં મોક્ષ તે હોતો હશે, એવું બોલ્યા કે તેમને અંતરાય પાડ્યા. આ જગતમાં શું ના બને એ કહેવાય નહીં. માટે બુદ્ધિથી માપ કાઢવા જેવું આ જગત નથી, કારણ કે આ બન્યું છે એ હકીકત છે. આત્મવિજ્ઞાન માટે તો ખાસ અંતરાય પડેલા હોય. આ છેલ્લામાં છેલ્લું સ્ટેશન છે. દાદા, સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે. તો દાદા શું કહે છે, તમે પોતે પરમાત્મા છો પણ એ પદનો લાભ નથી મળતો, કારણ કે નર્યા અંતરાય છે. હું ચંદુભાઈ છું બોલ્યા કે અંતરાય પડે, કારણ કે ભગવાન કહે છે કે તું મને ચંદુ કહે છે? આ અણસમજણથી બોલ્યો તો એ અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ગાલે તો એ છોડે કે ના છોડે? છોડે કે છોડે કે? દાદા કે, દાદા બે જણા વાત કરતા હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ પણ ડખો કર્યો કહેવાય કે આ કે આપણું એ ડિસ્ચાર્જ છે? તે એ આપણું ડિસ્ચાર્જ કહેવાય કે ડખો કર્યો કહેવાય? દાદાશ્રી જવાબ આપે છે, ડખલ કરવાથી ડખો થઈ જાય. તો દાદા, ડખો કરવાથી એટલે કેવી રીતે થાય? દાદા શું કહે છે, એ કહે છે કે તમે શું કરવા બોલ્યા, ત્યારે આપણે કહીએ કે હવે નહીં બોલું, તો એ ડખો નહીં. એને બદલે તમે તે ઘડીએ શું કહો કે હું નહીં બોલું તો નહીં ચાલે? દાદાને પૂછે છે, દાદા બે જણ વાત કરતા હોય ને આપણે વચમાં બોલીએ, એ કંઈ આપણે ડખો કર્યો કહેવાય અને